ॐ नमः सिद्धिर्य ॐ नमः सिद्धिर्य ॐ नमः सिद्धिर्य नमो वरियन्तानम् नमो सिद्धानम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सवसाहूनम् जिस चैतन्य महाहिमगिरि से परिणति के घन टकराते हैं शुद्ध अतीन्द्रिय आनंद रस की मूसल धारा बरसाते हैं जो अपने आश्रित परिणति को रत्नात्रय की निधिया देता वंदन इस चैतन्य राज को जो भव भव के दुख हर लेता वंदन इस चैतन्य राज को जो भव भव के दुख हर लेता सेकंड क्लास में तत्वार सूत्र 40 है आज सोमिल भाई नहीं એટલે આપણે એક નાનકડો વિષય લઈએ સામાન્ય એક બહુ સરસ થોડો સરળ અને અધ્યાત્મ પ્રેરક અને પૂજ્ય ગુરુદેવજીના 47 વર્ષના પ્રવચનનો સાર એક જ્ઞાન ગોષ્ઠી નામક પુસ્તકમાં સંકલિત થયો છે. રાત્રિ જે ચર્ચા સોનગઢમાં ચાલતી હતી એ ચર્ચામાં જેટલા પણ મુમુક્ષુ આવ્યા હોય, બાળકામથી કોઈ વિદ્વાનો આવ્યા હોય, આખા દિવસની જે ચર્ચા બે ટાઈમના ગુરુજીના પ્રવચનો થયા હોય એને લઈને કે કોઈ બીજા વિષયને લઈને ગુરુજીને અનેક પ્રશ્ન રાત્રિ ચર્ચામાં પૂછવામાં આવતા હતા. રાત્રા પ્રવચન નહોતું થતું પણ ચર્ચા થતી છે. તો એ ચર્ચામાં બહુ બધા પ્રશ્ન પૂછવામાં આવતા. આ એટલી બધી સરસ પુસ્તક છે, ગ્રંથ છે જેનું નામ જ્ઞાન ગોષ્ઠી છે. આ જ્ઞાન ગોષ્ઠીમાં તમે જોશો, એની ઇન્ડેક્સ જોશો તો પણ તમને આમ આનંદ આવશે કે જેટલા પણ વિષયો ઉપર પૂજ્ય ગુરુદેવજીએ આટલા વર્ષો પ્રવચન કર્યા એ બધા જ વિષય મુખ્ય વિષયો આમાં આવરી લીધા છે. બીજા વિષય નામ કહું તો ભગવાન આત્મા, દેવ શાસ્ત્ર ગુરુ, આત્મા આત્મ અનુભૂતિ, વેદ વિજ્ઞાન છે. શબ્દો સાંભળશો તો પણ તમને આનંદ આવશે. અહી અનુકરણિકા સામે જો વાંચે એક એક શબ્દ અને પછી સમ્યક દર્શન થી વાંચો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ, જ્ઞાની શ્રાવક થી અંતર બાહ્ય દશા, પછી દ્રવ્ય ગુણ ફરિયાદ. જો તમે કેટલા એક વિષય નિમિત્ત નિશ્ચય પ્રમાણ કરતા ક્રમબદ્ધ કારણશુદ્ધ પુણ્ય અને વિવિધ આટલા વિષય ઉપર ગુરુજીને જેટલા પણ માર્મિક પ્રશ્ન પૂછવામાં આવ્યા અને એ પ્રશ્નના ગુરુદેવજીએ એટલા અદભુત ઉત્તરો આવ્યા રાત્રિ ચર્ચામાં, એનું સંકલન આમાં કરવામાં આવ્યું છે. આટલી વાત સમજાય છે. હવે આપણે આજે આમાં ભગવાન આત્મા, ભગવાન આત્મા જે ફર્સ્ટ ચેપ્ટર છે એ કાઢજો અને એનો 18 નંબરનો જે પ્રશ્ન છે અને એની ઉપરનો 17 નંબરનો જે પ્રશ્ન છે, હે ને, 17 નંબરનો પ્રશ્ન આવ્યો, આવશે હમણાં. હિન્દી પુસ્તક છે મારી પાસે, હિન્દી પુસ્તક છે, એમાં 17 નંબરનો જે પ્રશ્ન છે, બે ચાર પ્રશ્ન આપણે લઈએ, ખ્યાલ આવે છે. થોડું વહેલું પૂરું કરશું પણ બે ચાર પ્રશ્ન બહુ સરસ મને સવારના જેમ હું જોતી હતી તો ખ્યાલમાં આવ્યા. જે સૌથી પહેલો પ્રશ્ન છે, લોક છ દ્રવ્ય સ્વરૂપ હૈ, ઉસમે જીવ સપ્તમ દ્રવ્ય હો જાતા હૈ ક્યા? પ્રશ્ન પૂછે ગુરુદેવજીને કે લોક તો છ દ્રવ્યનો સમૂહ છે, તો એમ કહી શકીએ કે જીવ સપ્તમ દ્રવ્ય છે? સપ્તમ દ્રવ્ય હોય શકે, સાત હોય શકે, દ્રવ્ય છ હોય ને, સાત તો ન હોય ને, તો ગુરુદેવજી ને છે ને અધ્યાત્મની કુમારી ચડતી, ખ્યાલ આવે છે? તો ગુરુદેવજી અને આગમ પ્રમાણથી અધર નહીં, હવામાં વાત ન કરે, આગમ પ્રમાણથી એ વાતને એટલી બધી સરસ રીતે પ્રસ્તુત કરે કે એકદમ જ સમજાય કે બેસી જાય. હવે ગુરુજીને પ્રશ્ન શું પૂછ્યો કે લોકમાં તો છ દ્રવ્ય છે, તો હું જી દ્રવ્ય સપ્તમ દ્રવ્ય થઈ શકું? તો ગુરુજી કે હા હા થઈ શકે ને. તો હવે એનો ઉત્તર જો આવ્યો, શું આવ્યો? લોક હૈ તો છ દ્રવ્ય સ્વરૂપ હી. હવે આ વાત શું કહી દીધી આગળની, કે છ દ્રવ્ય સ્વરૂપ જ લોક છે, છ દ્રવ્ય ના સમૂહ ને વિશ્વ કહેવાય છે. તો લોક તો છ દ્રવ્ય સ્વરૂપ જ છે, કિંતુ હવે જો ઉત્તર વાંચો, કિંતુ વહ જ્ઞેય હોને સે વ્યક્ત હૈ. હવે એ છ દ્રવ્ય સમૂહ લોક ને ક્યાં નાખી દીધો? જ્ઞેય ના ખાતા અને વ્યક્ત પ્રગટ ભિન્ન અત્યંત અભાવ, આટલા શબ્દ સમજાય છે ને? જ્ઞેય છે છ દ્રવ્ય, જ્ઞેય છે છ દ્રવ્ય માં મારાથી ભિન્ન જીવ દ્રવ્ય પણ આવી પુત્ર ધર્માસિકા ધર્માસિકા આકાશ બધા આવ્યા. તો એ બધાને એક ખાતામાં એક અકાઉન્ટમાં એક અમરેલામાં નાખી દીધા. જ્ઞેય છે, પછી વ્યક્ત છે, ભિન્ન છે, પ્રગટ છે, ખ્યાલ આવે છે? અને અત્યંત અભાવ છે એની સાથે મારો. તો એનાથી ભિન્ન અગર તું તારા સ્વભાવ ને ઉભો કરવો હોય તો હા, એનાથી ભિન્ન એ છ દ્રવ્ય થી ભિન્ન તું સપ્તમ દ્રવ્ય છો. પોતાનું લક્ષ્ય પોતામાં દ્રષ્ટિ લઈ જવા માટે શું કહી દીધું? કે એનાથી ભિન્ન. આમાં આમાં કયો કોઈ યાદ કર્યો? આગળ પ્રમાણ શું આપ્યું? અવ્યક્ત, હમણાં ચાલી ગયા ને અવ્યક્ત ના છ બોલ નો પહેલો, અવ્યક્ત ના છ બોલ નો પહેલો બોલ યાદ કર્યો બરાબર? જો વાંચો, લોક હૈ તો છ દ્રવ્ય સ્વરૂપ હી, કિંતુ વહ ગે હોને સે વ્યક્ત હૈ, ગે હોને સે વ્યક્ત હૈ, ઓર ઉસકો જાનને વાલા જીવ ઉસસે ભિન્ન હૈ. ઉસકો જાનને વાલા જીવ એટલે એક ગે, તો અહીંયા હું જાયક, હું જ્ઞાન, તો ઉસકો જાનને વાલા જીવ ઉસસે ભિન્ન હૈ. અથવા ઇસી અપેક્ષા સે ઉસે એટલે પોતાને સપ્તમ દ્રવ્ય કહા હૈ. સમજાય છે? ખ્યાલ આવે છે? છ દ્રવ્ય થી ભિન્ન પોતાના આત્માનું ધ્યાન કરાવવા માટે, છ દ્રવ્ય ને જ્ઞેયના ખાતામાં નાખવા માટે, અને એનાથી ભિન્ન પોતાનો આત્મા છે, જુદો છે, એટલે માટે છ દ્રવ્ય ને શું કહી દીધું? જ્ઞેય, અને એનાથી ભિન્ન હું આત્મા શું છું? જ્ઞાન. સપ્તમ દ્રવ્ય છું, સાતમો દ્રવ્ય છું ભિન્ન બતાવવા માટે. સમજાય છે? હવે જો આના પછીનો પ્રશ્ન બહુ સરસ છે, આત્મા દ્રવ્ય થી મહિમા વિશેષ હૈ યા દ્રવ્ય કો લક્ષ્ય મે લેને વાલી પર્યાય? શું પ્રશ્ન પૂછ્યો? આવા પ્રશ્ન આવતા હતા ગુદેશની સામે, કે આત્મ દ્રવ્ય ની મહિમા વિશેષ છે યા દ્રવ્ય કો લક્ષ્ય મે લેને વાલી પર્યાય ની મહિમા વિશેષ. થોડો સરળ વિષય લઉં છું, કારણ કે બધાનો ઉપયોગ પણ પછી એટલો ટકવો જોઈએ, ખ્યાલ આવે છે? એટલે બહુ સરસ જો આમાં એનો ઉત્તર થાય. પેલા પ્રશ્ન સમજાયો, મહિમા કોની છે વધારે, આત્મ દ્રવ્ય ની મહિમા વિશેષ હૈ યા દ્રવ્ય કો લક્ષ્ય મે લેને વાલી પર્યાય? બરાબર છે? કારણ કે દ્રવ્ય ને લક્ષ્ય માં કોણ લે છે? પર્યાય. દ્રવ્ય નો નિર્ણય કોણ કરે છે? દ્રવ્ય માં ભરેલા આનંદ નું વેદન કોણ કરે છે? પુરુષાર્થ કોણ કરે છે? કાર્ય શેમાં થાય છે? દુઃખ શેમાં છે? સુખી કોણ થાય છે? મિથ્યા દર્શન શેમાં હતું? સમ્યક દર્શન થી લઈને સિદ્ધ દશા જે લીધી ના છે, એ સિદ્ધ દશા સુધી ની દશા પ્રગટ શેમાં થાય છે? બરાબર છે? તમે પ્રશ્ન શું પૂછ્યો રૂપાબેન? આત્મ દ્રવ્ય કી મહિમા વિશેષ હૈ યા દ્રવ્ય કો લક્ષ્ય મે લેને વાલી પર્યાય? ઉત્તર વાંચી લીધો તમે લોકોએ? ના. તો હવે મને કયો શું કહે છે ગુજરાતી? પર્યાય ની, ઓકે, દ્રવ્ય ની. હવે એક ઉત્તર બાકી છે ને બે ની, ત્રણ ઉત્તર થઈ ગયા, એક કે છે પર્યાય ની, એક કે છે દ્રવ્ય ની, એક કે છે બેવ ની. હજુ હૃદય થી શું કહે હે ને? જો હવે શું કહે? આત્મ દ્રવ્ય કી મહિમા વિશેષ હૈ, ખ્યાલ આવે છે? આત્મ દ્રવ્ય કી મહિમા વિશેષ હૈ, બેલેન્સ થી આન્સર આપશે ફૂલ, અને સમજાય? એકદમ બેલેન્સ થી વાત કરશે. જો पर्याय द्रव्य का लक्ष्य करे, पर्याय द्रव्य का लक्ष्य करे तब मोक्ष मार्ग का प्रारंभ होता है। पर्याय द्रव्य तो थे अनादि अनंत है ना, द्रव्य तो शुद्ध थे कि नहीं, अव्यय रूपे अन्वय रूपे थे कि नहीं, अन्वय रूपे एक रूप थे कि नहीं, तब जैसे पर्याय द्रव्य का लक्ष्य करे तब मोक्ष मार्ग का प्रारंभ होता है। અને મોક્ષ માર્ગ નો પ્રારંભ પર્યાય જયારે દ્રવ્ય નું લક્ષ્ય કરશે ત્યારે થશે, બરાબર છે? ઈસી અપેક્ષા થી પર્યાય ની મહિમા કહી જતી હૈ, સમજાયું? પર્યાય ની મહિમા પણ બતાવી, પર્યાય ની મહિમા શું બતાવી? મહિમા સારી પર્યાય કઈ, તમે સમજો, જરા સમજો, મહિમા સારી પર્યાય કઈ અને વિકાર ને પાત્ર પર્યાય છે, આયુ અન્ડરસ્ટેન્ડિંગ? ધિકાર ને પાત્ર પર્યાય કઈ છે? જે પર્યાય દ્રવ્ય નું લક્ષ્ય નથી કરતી ને પર નું લક્ષ્ય કરે છે, પર્યાય દુઃખી છે, ધિકાર ને પાત્ર છે, અજ્ઞાની છે, કર્મ બંધ કરે છે, સંસારમાં પરિભ્રમણ કરે છે, બહિરાત્મા છે, બાધક દશા છે, મિથ્યાદ્રષ્ટિ છે, મોહી છે, મૂળ છે, અજ્ઞાની છે। પણ હવે મને તમે એ જવાબ આપો કે જયારે એ પર્યાય માં મિથ્યાત્ ચાલે છે ત્યારે પણ, હવે જોજો દ્રવ્ય ની મહિમા પર્યાય થી વધારે કેમ, એનું લોજિક, ત્યારે પણ પર્યાયમાં અનાદિથી મિથ્યાત્વ ચાલે છે ને, ત્યારે પણ એ સમય પણ, એ સમય પણ મિથ્યાત્વથી અપ્રભાવિત આપણો જાયક ભાવ એવો ને એવો રહ્યો, શુદ્ધ રહ્યો, પૂર્ણ રહ્યો, અપ્રભાવિત રહ્યો, નિરપેક્ષ રહ્યો, સમજાય છે? પર્યાય ને સ્પર્શ્યો પણ નહીં, પર્યાય રૂપ થયો નહીં, અશુદ્ધ થયો નહીં, એ દ્રવ્ય ની મહિમા વધારે, એટલે દ્રવ્ય ની મહિમા વધારે। યુ આર અન્ડરસ્ટેન્ડિંગ? કાલે અમે દાદરમાં અપ્રભાવિત શબ્દ નો ભાવ ભાષણ કર્યો, તમને ખ્યાલ આવે છે? તમે રોતા કાલે બહુ બહુ સરસ વાત આવી, એટલે કોઈ આપણને બે ચાર દિવસ અને એકાદ વાર દિવસમાં એકાદ બે વાર સમજે જરા ઈઝી કરીને ભાવ ભાષણ કરીએ અપ્રભાવિત, બે ચાર દિવસ એકાદ બે વાર કોઈ આપણને એક ને એક વાત કયા કરે ને, સમજાય કે કોઈ અપશબ્દ કે કઈક ટોન્ટ કહીએ અને મેળા માણવા કહીએ, સમજાય છે? તો એની એકાદ વાક્ય બે ચાર દિવસ કોઈ આપણને કહે ને તો આપણે શું થઈએ, થોડા પ્રભાવિત થઈએ, એકાદ દિવસ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ, આવી વાત છે ને? એકાદ દિવસ આપણે ગૌણ કરીએ, ઠીક છે, પછી એક વાર પછી બીજી વાર કરે, તો એવી જ વાત પાછી બીજી વાર કરે, એવી જ વાત, વાતમાં કઈ ન હોય પણ પાછી ને પાછી કરીએ તો, સમજાય છે? તો ડિસ્ટર્બ થઈ જાય ને। હવે તમે વિચારો, બહુ સરળ, તમે વિચારો, અનાદિ કાળથી, ક્યારથી, ક્યારથી હું તમને પૂછું, ક્યારથી પર્યાયમાં મિથ્યાત્વ છે? વિપરીતતા, અજ્ઞાન, કશાયોનો કોલાહલ, કોલાહલ સમજાય છે? અગર કોઈ બહુ વધારે અવાજ ચાલતો હોય ને તો ડિસ્ટર્બ થઈ જાય કે બસ હવે અવાજ થોડો ઓછો થાય, કોઈ એકને વાત કરે તો પ્લીઝ બસ હવે સમજાય ગયું, ડોન્ટ રિપીટ, ડોન્ટ રિપીટ। હવે આ મિથ્યાત્વનું રિપીટેશન પર્યાયનું તમને સમજાય છે? શું કહેવા માંગુ છું? દ્રવ્ય ની મહિમા કેમ વધારે છે, ખ્યાલ આવે છે? અચ્છા ચલો બીજી રીતે વાત કરીએ, જેવી રીતે શરીરમાં કોઈ રોગ આવ્યો, આજે એ મહિનો ત્યાં બીજો આવ્યો, એ મહિનો ત્યાં બીજો, એ મહિને તો બીજો, શું કહીશું? હા બરાબર, ખ્યાલ આવે છે? તો એ મહિનો ત્યાં બીજો, માહિતી તો કોઈ પ્રોબ્લેમ નથી, ઠીક છે, બરાબર છે? પછી શું થશે? હા હવે બધું જરાક આમ ઠેકાણે પડે તો સારું, સમજે જરા શું કહેવા માંગુ છું, હજી હું ડેપ્થમાં જાઉં છું, ચૂડ વાત કરું છું પહેલા, હજી શું લાગશે આપણને, કે આપણને પછી શું લાગશે, હવે બધું ઠેકાણે પડે તો સારું ને, એક પછી એક બીમારી આવે, એક પછી એક પ્રોબ્લેમ, એક પછી એક, સમજાય છે? ખ્યાલ આવે છે? હર્ડલ, ચેલેન્જીસ, તમે મને એ કહો, હવે તમે અંદરની વાત સમજો કે પર્યાયમાં અનાદિકાળથી વિપરીત થાય, પર્યાયમાં અનાધિકારથી અજ્ઞાન ચાલે છે। આજે આપણે વાત કરી ને, હમણાં જ મને પ્રશ્ન આવ્યો કે તીવ્ર મિથ્યાત્વ, હવે તીવ્ર મિથ્યાત્વનો પરિણામ કેવો, કે જેનાથી જીતે થોડા કોળી સાગર કર્મનો બંધ થાય, એકો પડે છે, બરાબર છે? તીવ્ર મિથ્યાત્વનો પરિણામ કેવો કે જેનાથી જીતે થોડા કોળી, ને કેવળ જ્ઞાન ગમ્ય છે, કેવી રીતે તમને બતાવે કે તીવ્ર મિથ્યાત્વનો પરિણામ કેવો, કે જેનાથી જીતે થોડા કોળી સાગરોનો બંધ થાય। હવે એવા તીવ્ર મિથ્યાત્વના પરિણામની વચ્ચે પણ જાયક ભાવની દ્રવ્યની મહિમા કેમ વધારે છે, બેન સમજાય છે? કેમ વધારે છે? કારણ કે એ પર્યાય ની વચ્ચે પણ એનાથી અપ્રભાવિત રહ્યો, શુદ્ધ રહ્યો, એની એની માન થાય. યુ અન્ડરસ્ટેન્ડ ટુ વર્ડ, યુ ઓલવેઝ ટેક ટુ વર્ડ, એક વિનાશ અને એક વિકાસ. યુ અન્ડરસ્ટેન્ડ ટુ વર્ડ, એક વિનાશ અને એક વિકાસ. પોતાના જ્યારે ભાવની અને વિરાગના કરીને જ્ઞાન નો વિનાશ થયો, તો વિનાશ થતા 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 કેટલો વિનાશ થયો. આયુ અને ચાલી પર્યાયમાં તમે જુઓ તો અક્ષરનો આનંદનો ભાવ ધ્યાન રહે છે, અને એક સમય ત્યાં તમે દ્રવ્ય સ્વભાવને જુઓ તો સમજાય છે શું કહું છું. એક સમયે જ્યાં તમે દ્રવ્ય સ્વભાવ જુઓ તો અક્ષરનો અનંતનો ભાગ જ્ઞાન પર્યાયમાં પ્રગટ છે, નહીવત. પણ તો પણ કોઈ કર્મ, અરે આમાં તમે કીધું પ્રચુર કર્મનો ઉદય, નિમિત્ત રૂપે પ્રચુર કર્મનો ઉદય તમે કીધું, બરાબર છે. તો હવે નિમિત્ત રૂપે પ્રચુર કર્મનો ઉદય હોવા છતાં પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે પણ નહીં બને કે ગાભી કર્મમાં જ્યાદા વળીએ કર્મની એવી તાકાત નિમિત્ત નૈમિત રૂપે કે એ પ્રગટ અક્ષરના અનંતવા ભાગ જ્ઞાનને નષ્ટ કરી શકે અને પોતાના અંદરના જાયક ભાવને પ્રભાવિત કરે. બે વાત સમજાય છે શું કહેવા માંગુ છું, અને ખ્યાલ આવે છે. અક્ષરનો અનંતવા ભાગ જ્ઞાન સુધીનો વિનાશ થશે, પણ તો પણ જ્ઞાનની પ્રગટતાનો સર્વત્ર અભાવ નહીં થાય, જેથી જીવ જળ થઈ જાય. જળ વસત છે, હવે કોણ માને છે બોલો? આજકાલ કે કોણ માનશે કે આમાં જીવ છે, આમાં જીવ છે, આ પદાર્થમાં જીવ છે, આમાં આનંદ જીવ છે, આમાં આનંદ જીવ છે, કન્નું આનંદ જીવ છે, કેમ નથી માનતા? રજીના સૂક્ષ્મ છે, કેવળિયા ગમે છે, દેખાતા નથી તમારા માઇક્રોસ્કોપમાં, પછી કે નહીં બોલો? હવે કેમ એ જીવને જીવ નથી માનતા? જીવ એ દશામાં પહોંચી ગયો કે એને કોઈ જીવ નથી માનતા, કારણ કે જીવને જયારે પોતાને જીવનો અનુભવ, પોતાના જીવનો અનુભવ કરવાનો સમય આવ્યો હતો, ત્યારે એને પોતાના જીવનો અનુભવ ન કર્યો અને જ્ઞાન સમય શક્તિ વીર્યનો દુરુપયોગ કરીને એ હીન દશામાં પહોંચ્યો. તમે આ બધા પ્રશ્ન વાંચ્યો, મેં પાછા પ્રશ્ન વાંચ્યા, બધા પ્રશ્નમાં ગુજરાતી નું ફોકસ સમજાય કે ક્લેરિટી મહિમા ગુજવતા કોના ઉપર છે? સમજાય છે? એક એક પ્રશ્ન એ ટાઈપના છે. પર્યાયની મહિમા વધારે કે દ્રવ્ય, પર્યાયની કે દ્રવ્ય, પર્યાયની કે દ્રવ્ય, અરે ભાઈ એક એક પ્રશ્નમાં ઉતરાય તો દ્રવ્યની મહિમા વધે, કારણ કે આવી એક પર્યાય નહીં, પર્યાય એક પર્યાય શુદ્ધ એવી નહીં, એક નહીં, આવી અનંતી પર્યાય શુદ્ધ થાય, દ્રવ્યને સ્પર્શી રહે એવી અનંતી પર્યાય શુદ્ધ થાય એવી તાકાત દ્રવ્ય મળે. યુવા રાખે છે ને પારસ પથ્થર હોય ને, પારસ પથ્થર આપણે ઉદાહરણ લઈએ છીએ ઘણી વાર, પારસ પથ્થર. હવે લોખંડ, હવે આ લોખંડ આવ્યું એને ટચ થયું તો શું થાય? સોનું થઈ જાય. પછી બીજું લોખંડ આવે તો સોનું, પછી સોનું. તો કેટલા કિલો લોખંડને સોનું કરી શકે? પોઈન્ટ સમજે છે? કેટલી પર્યાયને શુદ્ધ કરી શકે? તો જે પર્યાયનો આશ્રય લે એ પર્યાય છે, જે પર્યાયનો આશ્રય લે એ પર્યાય છે. એટલે માટે દ્રવ્યની મહિમા વધારે છે, કારણ કે દ્રવ્ય શુદ્ધતાની ખણ. એક સમયની પર્યાય સમય પૂરતી છે, એક સમયની પર્યાયમાં બીજી પર્યાયને શુદ્ધ કરવાની સામર્થ્ય નથી, કારણ કે પર્યાય ગઈ, એ પર્યાય ક્ષણિક હતી, એ પર્યાય એક સમય પૂરતી હતી. પરંતુ બીજી પર્યાય પણ શુદ્ધ કોના આશ્રયથી ગઈ? દ્રવ્ય સ્વભાવના. ત્રીજી દ્રવ્ય સ્વભાવ, ચોથી, એવી રીતે અનંતી પર્યાય શુદ્ધ દ્રવ્ય સ્વભાવના અવલંબનથી થાય છે. એટલે માટે અહીંયા કહેવામાં આવે છે કે દ્રવ્યની મહિમા વધારે. તમને અપ્રભાવિત ભાવમાં શું થયું વિશ્વામે? અપ્રભાવિત સમજાય છે કે આટલી બધી પર્યાય અશુદ્ધ હર સમય પ્રણમિત હોવા છતાં પણ દ્રવ્ય સ્વભાવ એવો ને એવો, જેવો હતો એવો છે અને એવો જ રહે. જો વાંચ્યું બહુ સરસ છે. આત્મ દ્રવ્ય થી મહિમા વિશેષ છે, પર્યાય દ્રવ્યતા લક્ષ્ય કરે તબ મોક્ષ માર્ગ કા પ્રારંભ હોતા હૈ. इसी अपेक्षा से पर्याय की महिमा कही जाती है, किंतु पर्याय तो एक समय की है, जबकि द्रव्य पर्याय से अनंत गुणी सामर्थ्य वाला है, त्रिकाली महाप्रभु है, इसीलिए द्रव्य की महिमा ही विशेष है. સમજાય છે, આ આત્મધર્મ ના બધા રેફરન્સ આપ્યા છે, તો એ રીતે આત્મધર્મ માં આ બધી વાતો આ બધા પ્રશ્ન ઉપર છપાતા કર્યા. ખ્યાલ આવે છે શું કીધું? શ્રી કાલી મહાપ્રભુ હૈ, અનંત અનંત ગુણ સામર્થ વાલા હૈ, એટલે દ્રવ્ય કી મહિમા ક્યા હૈ, વિશેષ. ચલો હવે બીજી રીતે આપણે આને સમજીએ. હવે તમે દ્રવ્ય લો, એક 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 આપણે બાત લેતા જઈએ. દ્રવ્ય લો, દ્રવ્ય અનંત ગુણો નો પિંડ છે, બરાબર. હવે સમજો, અનંત ગુણ માંથી એક ગુણ લો, અનંત ગુણ માંથી એક ગુણ લો, શ્રદ્ધા ગુણ લો, બરાબર છે. હવે જો જરા સમજો, શ્રદ્ધા ગુણ ની એક સમય ની પર્યાય લો. અગેન સુધું દ્રવ્ય, એમાં ભરેલા અનંત ગુણો. હવે એ અનંત ગુણ માંથી લીધો એક ગુણ, અનંત ગુણ કેટલા? એક દ્રવ્યમાં મારામાં તમારામાં 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 અનંત ગુણ કેટલા? લાસ્ટ ગુણ અનંત ગુણ, અનંત ગુણ કેટલા? અનંત આકાશના પ્રદેશ કરતા અનંત ગુણા વધારે ગુણ. આકાશના પ્રદેશ સમજાય છે ને? આ એક એક આંગળીનો આટલો પાટ છે, આંગળીનો આટલો પાટ છે, સમજાવો. અલગ રીતે જો જરા પકડજો, સૂક્ષ્મ છે પણ પકડજો. આંગળીનો આટલો પાટ છે, બરાબર છે. આમાં આટલા પરમાણુ છે ને, પરમાણુ નો સ્કંદ છે ને, જસ્ટ વન પાર્ટ. પરમાણુ નો સ્કંદ છે કે નહીં? તો આમાં કેટલા પરમાણુ છે? અનંત પરમાણુ છે ને, આટલામાં પણ અનંત પરમાણુ છે. પોઈન્ટ સમજાય છે? આ અનંત પરમાણુ આકાશના કેટલા ભાગને રોકે છે, કેટલા ભાગને રોકે છે? મારો પ્રશ્ન જરા સમજો, આટલા ભાગને રોકવા વાળા પરમાણુઓ ના પ્રદેશ, કેટલા પ્રદેશ ભાગ એટલે કેટલા પ્રદેશને રોકે છે? આટલો ભાગ આકાશના કેટલા પ્રદેશને રોકે છે? સમજાય છે ના? સમજો સમજો શું કહે છે? કેટલા પ્રદેશ, કેટલા પ્રદેશ? ના ના, કેટલા પ્રદેશને રોકે છે? સાંભળો, જેટલા, હા સ્વામીભાઈ સમજાયું તો બધું, જેટલા અવસર પીણી ને ઉત્તર પીણી ના કાર છે ને, એ કાર કરતા વધારે પ્રદેશ મને અહીંયા આટલા પરમાણુ રોકે છે. એટલા પ્રદેશ છે. આપણે પેલા કેટલું શું બોલ્યા? આત્મા નો ગુણ કેટલા? આકાશ ના પ્રદેશ કરતા અહીંયા કેટલા પ્રદેશ છે? હવે 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 ભાવ, થોડું થોડું ભાવ વાત હવે થયું કે ના થયું? હજી જેને ના થયું હાથ ઉપર કરો, ઓનેસ્ટલી ના થયું? હજી ના, તમે તો 10-20 માં આટકી ગયા બેન, એક્સેપ્ટ નથી થયું. કારણ કે થોડું બધું કેવળ જ્ઞાન માટે બાકી રાખી, બધું અહીંયા સમજી લેશું, જાણી લેશું. કેવળ જ્ઞાન માં શું કરશું? એક્સેપ્ટ નહીં થાય, બીકોઝ આ બધું કેવળ જ્ઞાન એટલે જૈન દર્શન બહુ સૂક્ષ્મ છે, અને બહુ સ્થૂળ નહીં સમજો, બહુ સૂક્ષ્મ ને બહુ ગહેરાઈમાં લઈ જાય છે બેન. આપણા ઉપયોગ આપણો આપણે છે ને આમ ભરી જાય અમુક વસ્તુ. હવે તમે કોણ માને? બોલો બેન, કોણ માને કે આટલા અંગુલના આટલા પ્રદેશમાં કેટલા પ્રદેશ છે? આટલા ભાગમાં જેટલા પરમાણુએ આટલા ભાગને રોકી કાઢે રોકશે ને? કારણ કે એક એક પરમાણુ એટલે ભાગને રોકે છે, તો કેટલા ભાગને રોકશે? સમજાય છે બેન? કેટલા ભાગને રોકશે? એ અહીંયા જેટલા પ્રદેશ છે, કેટલા પ્રદેશ છે, પ્રદેશ કેટલા છે? તો કે ઉત્તર સિંહ ને અવસર સિંહ કેટલો સમય છે? એક ઉત્તર સિંહ ને પૂર્વ થવામાં કેટલો સમય થાય? 10 કોડા કોડી સાગર, એટલે ઉત્તર સિંહ ને અવસર સિંહ પણ 10 કોડા, 20 કોડા કોડી સાગર ના જેટલા સમય છે, એટલા સમય એના કરતા પણ વધારે સમય છે, એના કરતા પણ વધારે અહીંયા આકાશના પ્રદેશ છે. સમજાય છે? જેમાં પરમાણુ રહે છે. આખી આંગળી કેટલા પ્રદેશ રોકશે? આખો હાથ. સમજાય છે? ખ્યાલ છે ને? આખો લોકાકાર અને એની બહાર અનંત 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 અલોકાકાર, એટલે આકાશ, આકાશ દ્રવ્ય, અને એના કરતા અનંત ગુણા વધારે મારામાં ગુણ. બોલો, આટલું સાંભળીને કે ઉછળી જાય. હવે થોડું મેં તો થોડું ભાવવાસન થયું, ખ્યાલ આવે છે? એટલે એમ સમજો, આકાશના પ્રદેશ જ અનંત છે, એના કરતા અનંત ગુણા વધારે મારામાં ગુણ છે. આટલું સમજાયું? હા. હવે આપણે લીધું આત્મા અનંત ગુણ, હવે અનંત ગુણ ભાવવાસન થયું ને, આકાશના પ્રદેશ કરતા અનંત, એટલે એ આકાશના પ્રદેશનું ભાવવાસન થયું, અને એના પરથી ભાવવાસન થયું મારામાં અનંત ગુણ, બરાબર. હવે અનંત માંથી કયો ગુણ લીધો? શ્રદ્ધા ગુણ. બરાબર અશ્રદ્ધા ગુણ લો. અશ્રદ્ધા ગુણની ચાર વર્ગી પર્યાય લેશો કે નહીં? પર્યાય ગઈ છે, થઈ રહી છે અને અનંત થશે. તમે જો અમે શું ભૂલ કરીએ છીએ, કારણ કે આટલું પણ સમજાતું તો પુરુષાર્થ ઉચ્ચારણ. શ્રદ્ધા ગુણ કેટલો બોલી લો? એક જ. કયો બોલી લો? એક જ. શ્રદ્ધા ગુણ કે જ્ઞાન ગુણ કે ચારિત્ર ગુણ નું એક એક પણ અમે નહીં સમજ્યું. શ્રદ્ધા નું લોમ વિચાર હવે એક સમય નું મિત્યા તો બરાબર છે. હવે એની પહેલા પર્યાય કેટલી ગઈ? કેટલી જશે? ભૂતકાળ કરતા અનંત ગુણી વધારે પર્યાય ભવિષ્યમાં જશે, બરાબર છે. અને એક સમય ની પર્યાય એક સમય થી વધારે નહીં રહે. એક સમય ની હજી હજીરામાં એક સમય ની પર્યાય જયારે વ્યક્ત છે, પર્યાય રૂપે જયારે દ્રવ્યમાં વ્યક્ત છે, વ્યક્ત પ્રગટ પ્રગટ છે, ત્યારે તો આપણા જ્ઞાન નો વિષય નથી બનતી. સમજાય છે કે હાર પડે છે? ત્યારે તો આપણા જ્ઞાન નો વિષય નથી બનતી. અને આપણા જ્ઞાન નો વિષય બની ત્યારે તે પર્યાય હતી નહીં. તો જે હતી નહીં એક સમય માત્ર માટે વ્યક્ત થઈ હતી મિથ્યાત્વ રૂપ, એ એક પર્યાય રૂપ આપણે આખા સ્વભાવને અશુદ્ધ માનીને આપણે અનાધિકારથી દુઃખી થઈ થયું. ભાવ વાત નહીં, એક રાગની પર્યાય. આખા સ્વભાવ ને રાગી મારી દઈએ. જયારે સ્વભાવ કેવો હતો એટલે રાગ એ અશુદ્ધ. કેટલાનો અંત વિચાર કરો, વસ્તુ નો કેટલાનો અંત અશુદ્ધ છે? એક્સ્ટ્રીમલી સ્મોલ. એને મુખ્ય કરીને આખી વસ્તુને આપણે શું કહીએ છીએ? અશુદ્ધ માનીએ છીએ. અને અજીન આગળ કે અશુદ્ધ માનવા છતાં પણ વસ્તુ મહાન કેમ છે ભૂલ કરો? કારણ કે આપણે ખોટી માનીએ, અશુદ્ધ માનીએ, વિપરીત માનીએ, મલિન માનીએ તો પણ વસ્તુ દ્રવ્ય સ્વભાવ ક્યારે પણ મહાન, ક્યારે પણ અશુદ્ધ થતો નથી એની માનતા. થોડુંક ભાવવાચન કરવાની કોશિશ કર્યો કે ખરેખર આપણો સ્વભાવ કેટલી હદ સુધી શુદ્ધતા લઈને બેઠો છે. અને એક સફેદ કુર્તામાં એક કાળો ડાઘ રે પણ કેવો નહીં બરાબર, એને જોઈ જોઈને દુઃખી થાય. કુર્તો મળી છે, કુર્તો મળી છે, કુર્તો મળી છે, તારા જેવો મૂરખ તો કોઈ નથી. અહીંયા એટલે ગુજરાતી કે જે પર્યાયની મહિમા છે. પણ કઈ પર્યાય? કઈ પર્યાય? કે જે દ્રવ્યનું લક્ષ્ય કરીને સમ્યક દર્શન રૂપ અને મોક્ષ માર્ગ રૂપ પણ હવે એ પર્યાય માન છે. અધરવાઇઝ તો બધી જ પર્યાય ધિકાળને પાડે, ખાલી મિત્રાત્વ અને રાગ નહીં. કાલે મારે એ વિષય પર આવ્યો બહુ સરસ, ખાલી શ્રદ્ધા અને રાગની પર્યાય નહીં, પરંતુ જે જ્ઞાન પણ સમજાય છે પોતાના સ્વભાવને ન જાણતા પરને જાણવા જાય છે અને એમાં લીન થઈ જાય છે અને એની જ મતતા ઘેઓની આવે છે, એ જ્ઞાન પણ ખરેખર ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાન. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન કોને જાણશે? મૂર્તિ. અને મૂર્તિ ને જાણશે તો એને જ પ્રસિદ્ધ કરશે, એની જ માનતા લાગશે, એની જ મહિમા આવશે, એનું જ આકર્ષણ, એનું જ એટ્રેક્શન. સમજાય છે? એ જ્ઞાન પણ ખરેખર એ જ્ઞાન નહીં કહેવાય કે જે જ્ઞાન પોતાને પ્રસિદ્ધ નથી. બીજો જે ખ્યાલ આવે છે, સમજાય છે? સુબ્રજર શેખો. પણ એક સમય કીધું ને, એક સમય પર્યાય એક સમય ની છે. એક સમય બોર્ડ વિચાર કરો, અનાદિ અનંત પર્યાયના પ્રવાહમાં એક સમયની પર્યાય અને એ મલિન, અને એને એ મલિનતાને જોઈને હું મલિન, એ મલિનતાને જોઈને હું મલિન, હું મલિન, હું અશુદ્ધ. સંયોગમાં શરીરને જોઈને હું ગોરો, હું કાળો, હું વક્તા, હું શ્રોતા. સમજાય કે હું કાર્ય કરતા આ જે માન્યતા છે ને, માન્યતા દુઃખનું કારણ છે. તું કરી તો કાઢી શકતો નથી, પરરૂપ થઈ શકતો નથી, પર્યાય રૂપ થઈ શકતો નથી, પર્યાય રૂપમાં તાકાત નથી કે તને અશુદ્ધ કરી શકે. તું ખાલી તારી અશુદ્ધતાને ભૂલીને દુઃખી થાય. ખ્યાલ આવે છે? સમજાય છે? જો એકાદ લઈએ પછી પૂરું કરીએ. જો આના પછી નું તો ઠીક છે, પાછળ આવો. પ્રશ્ન નંબર 23, 24, 25 નાના નાના છે, પણ એમાં પણ બહુ સરસ વાંચી જાઓ. 23 નંબરનો પ્રશ્ન જો, ત્રિકાળી આત્મદ્રવ્ય કે આશ્રય છે એ ધર્મ હોતા હૈ, કિસકા ક્યા કારણ હૈ? પ્રશ્ન પંચાય, ત્રિકાળી આત્મદ્રવ્ય કે આશ્રય સે હી ધર્મ હોતા હૈ, ઇસકા ક્યા કારણ હૈ? ત્રિકાળી આત્મદ્રવ્ય હી મૂળ વસ્તુ હૈ, ઉસી મે આનંદ ભરા હૈ, ઇસીલિયે ત્રિકાળી દ્રવ્ય કા આશ્રય લેને પર પર્યાય મે આનંદ રૂપ ધર્મ દશા. ખ્યાલ આવે છે? આનંદ રૂપ ધર્મ દશા પ્રગટ થાય છે પર્યાયમાં, પણ એ ખાણ છે દ્રવ્ય. હું તમને 1 કરોડનો પોલિશ હીરો આપું, 1 હીરો, 1 કરોડનો 1 પોલિશ હીરો આપું અને 1 હીરાની ખાણ આપું, શું લેશો? બોલે શું લેશો? ઘણા બધા મને ઘણી વાર કે પોલિશ હીરો લઈએ ને, અમે પોલિશ એકદમ તૈયાર હીરો હોય તો એ લઈએ ને. બોલે શું લેશો બેબી? 1 કરોડનો હીરો આપું કે આખી ખાણ આપું, શું લેશો? જબ એક રતન એનો મૂળ હે તો રતનાકર, તમને ખ્યાલ આવે છે? સમજાય છે? એવી અંદરમાં ખાણ પડી છે અને આપણે એને નથી જોતા. અને એક એક સમયની પર્યાય કે જે પણ પ્રાપ્ત સંયોગો અને ક્ષણિક છે અને અક્ષરણ છે, અનિત્ય છે, નાશવાન છે, કોટન ભગવ જેવા છે, ઇન્દ્રધનુ જેવા છે, તમે વિચાર કરો, ક્ષણિક ક્ષણ માત્ર માં આખું પરિવર્તન થઈ જાય છે કે નહીં? તમને ખ્યાલ હશે ને આ પાછળ આગ લાગી, ખ્યાલ જ? તમે વિચાર કરો, એક ક્ષણ માત્ર માં એક ઘરની આખી રંગત બદલાઈ ગઈ કે નહીં? બધાને ખ્યાલ હશે, આખી રંગત બદલાઈ ગઈ. 18 વર્ષનો બાળક એની મેળ વિચાર કરો, આયુ પૂર્ણ થયું, નિમિત્ત કઈ પણ આગળ સામે આવી જશે, હાલતો વ્યક્તિ પડી જશે, બેઠો બેઠો વ્યક્તિ લડી જશે, આટલી તો ક્ષણ મુહૂર્તા છે. ઇષ્ટદેશમાં પાછા આવે છે કે નહીં? તું તો બહુ ચતુર છે આચાર્ય દેવ, કે તું તો બહુ ચતુર છે અને બહુ મજબ આખાની માહિતી ખાતા ઈશ્વર આવી ગયા. બોલો કે પેલા તો પાપ ભાવ એટલે કાદવ લગાવી લગાવીને શું કરવું? પેલા પોતાને ગંદુ કરી નાખો અને પછી સ્નાન કરીને ચોખ્ખો થઈ જાવ. બહુ મજબ કાથા આવી કે પેલા તો તું પાપ ભાવ થી ધન ઉપાદ, ધન ધન ધનની જરૂર, ભોગ માટે, ઉપભોગ માટે, દાન માટે, તો શું કરવું પેલા? અને પાપ આચાર્ય કે છે તું તો બહુ ચતુર, કે પાપ ભાવ થી ધન ઉપાર્જન કરે અને પછી તું શું માને કે થોડું પુણ્ય કરીને દાન આપીને શું કરીશ? આચાર્ય સમજાવે છે કે બે સમાન જાતિના તત્વો એકબીજાને નહીં કાપી શકે. મેં સમજાયું, પુણ્ય પાપ અને પુણ્ય આશ્રવ જાતિ સમાન છે. અને તું એમ કે પાપ ભાવના પુણ્ય થી કાપી દઉં અને અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્ય. હવે એ નહીં ચાલે, કારણ કે એ પાપ ભાવ પુણ્ય ભાવ થી નહીં કપાવે. અહિયાં કે છે આત્માના આશ્રય વગર પુણ્ય અને પાપનો, મિથ્યાત્વનો, અજ્ઞાન ભાવનો, દુઃખનો, આકુળતાનો, સમજાય છે, એ અભાવ નહીં. આ ઘડિયાળ પહેલાના જમાનામાં ઘડિયાળ છે તો શું વાગે? ટક 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 ઉલટું કરો, ટક 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 નું ઉલટું કરો. અરે બોલો, આ તો ઈઝી છે ને, કેટલું લાઈટ કરું? આ તો ઈઝી છે ને, ટક ટક ટક. શું કે છે આપણને? કટ કટ કટ. એનો મતલબ શું? આયુ કર્મ નો નીચે કટ કટ કટ. એક એક સમય શું થાય છે? એક કટ એટલે ખંડતો જાય છે, મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે. અને તું એમ માને અને કે આ પુણ્ય પાપમાં રમતો રહે અને સંતુષ્ટ થઈ જાય અમારા જેવા ભણાવવામાં, તમારા જેવા ભણવામાં, સાંભળવામાં. અરે ભાઈ, તું ક્યાંય સંતુષ્ટ થઈ ગયો તો તું મરી. કેટલી સાવધાની રાખવાની છે વિચાર છે. વસ્તુ મને 3 આપ્યા કૃષ્ણબેન, આઈ વિલ નોટ સ્ટોપ માય સેલ્ફ રિપીટિંગ ધો 3 સેન્ટેન્સીસ વિચ આર સો બ્યુટિફુલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુરુદેવ સત્વંજીવાની મર્મ, રાઈટ? કે ધન્ય, અગેન ધન્ય, બધાને ખ્યાલ છે, ધન્ય એ જીવ નથી જેના આત્મામાં જ્ઞાન છે. કારણ કે તો નિગોદના જીવના આત્મામાં પણ જ્ઞાન ભરેલું છે, આનંદ ભરેલો છે, એ પણ અનંત ગુણોની ખાણ છે, એ પણ કારણ પરમાત્મા છે. ખ્યાલ છે? તો ધન્ય એ જીવ નથી જેના આત્મામાં જ્ઞાન છે. હજી એની પછીનું વાક્ય ઓર માર્મિક છે. આચાર્ય દેવ કે છે, ધન્ય એ જીવ પણ નથી કે જેના જ્ઞાનમાં આત્મા હર સમય જણાઈ રહ્યો છે. પ્રભુ, એ પણ વ્યવસ્થા છે, એ પણ વસ્તુની સિદ્ધિ કરવા વાળી વ્યવસ્થા છે. પહેલી પણ વસ્તુની સિદ્ધિ, બીજું વાક્ય પણ વસ્તુની સિદ્ધિ, પણ ધન્ય તો એ જીવ છે કે સિદ્ધિ જે વસ્તુની કહી એની પ્રસિદ્ધિ કરે, એ ધન્ય. બીજું વાક્ય તો કીધું, ધન્ય એ જીવ નથી જેના જ્ઞાનમાં, પહેલા તો આત્મામાં જ્ઞાન, પછી શું કીધું? જેના જ્ઞાનમાં આત્મા જણાઈ રહ્યો છે કે નહીં? બોલો, આ બાલ ગોપાલ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એ જાનંદ સ્વભાવ હર સમય છે કે નહીં? તેના જ્ઞાનની પર્યાય ક્યાંથી? આ વ્યક્ત પર્યાય કોને પ્રસિદ્ધ કરે છે? અવ્યક્ત જ્ઞાનની પર્યાય એક સમયની વ્યક્ત જ્ઞાનની પર્યાયના ગુણને પ્રસિદ્ધ કરે છે. તો જ્ઞાનની પર્યાય ગુણ વગર ન હોય તો જ્ઞાન ગુણ વગર પર્યાય ના આવે, અને ગુણ દ્રવ્ય વગર ન હોય તો ગુણ છે ત્યાં દ્રવ્ય છે, દ્રવ્ય છે ત્યાં ગુણ છે, અને ગુણ છે ત્યાં પરમે છે. તે પર્યાય વ્યક્ત પર્યાય પ્રસિદ્ધ કોને કરે છે? દ્રવ્ય. તો ધન્ય એ જીવ પણ નથી જેના જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ થઈ રહ્યો છે. ધન્ય તો એ જીવ છે, એ જીવ છે કે જે પ્રસિદ્ધ, જે જ્ઞાન પ્રસિદ્ધ થઈ રહ્યો છે, એટલે કે જે જ્ઞાનમાં આત્મા છે, એને સ્વીકારીને માને છે કે હું આવો જ્ઞાયક ભાવ છું, અકર્તા છું, અકારક છું, અવેદક છું, પરિપૂર્ણ છું, નિરપેક્ષ છું, અનાદિ અનંત છું, ધ્રુવ છું, પરિપૂર્ણ શુદ્ધ છું, એવી સ્વીકૃતિ કરવા વાળી પર્યાય ધન્ય છે. એટલે ગુરુજી કીધું એ પર્યાય ધન્ય છે. પણ ખરેખર તો એનો જે શું કહેવાય દાતાર, ડોનર, ડોનર કોણ છે? અનંત સુખની પર્યાય નો ડોનર કોણ છે? ડોનર બોલો, ડોનર કોણ છે? ડોનર મળી જાય ને, ડોનર કેટલું ઇમ્પોર્ટન્ટ છે ડોનર નું. અંદર માં આત્મા, ભગવાન આત્મા અનંત અનંત કાળ સુધી એ સિદ્ધ પર્યાય નો કોણ છે? આગળ શૈલેષભાઈ કહેતા હતા ને, શું કહેતા હતા? બળવાન વસ્તુ નું બળવું. શું કીધું? બોલો બધા એક સાથે, બળવાન વસ્તુ નું બળ આવવું. જો શું કે છે, ત્રિકાળી આત્મ દ્રવ્ય કે આશ્રય સે ધર્મ હોતા હૈ, ઇસકા ક્યા કારણ હૈ? રાખી દીધું બરાબર. ત્રિકાળી આત્મ દ્રવ્ય ની મૂળ વસ્તુ, મૂળ મૂળ માર્ગ સાંભળો, કરી પ્રવૃત્તિ અખંડ ચન્ન નહી રોંગ ભૂલી ગયા છે ને, પ્ર ભૂલી ગયા છે, પ્રિન્ટિંગ નથી કહેતે, કરી કેમ પ્રવૃત્તિ નહીં? વૃત્તિ અને પ્રવૃત્તિ માં શું ફરક છે? બોલો શું ફરક છે? બોલો ઈશુભાઈ, વૃત્તિ અને કરી અને શું છે? મૂળ માર્ગ સાંભળો જીન નો રે, કરી વૃત્તિ ખંડ ખંડ ગજબ ને, એક એક કાવ્ય જો તમે, કરી વૃત્તિ અખંડ તન મુખ રે, મૂળ માર્ગ સાંભળો જીન નો રે. કરી, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વૃત્તિ એન્ડ પ્રવૃત્તિ? જમીન આસમાન નો ફરક છે બેન, જમીન આસમાન. આપણે અનંત કાળમાં અનંત વાર જયારે પણ ધર્મ પામવાનો કે સુખી થવાનો મોકો આવ્યો, ત્યારે આપણે આપણે સુખી થવાના નામ પર, ધર્મ પ્રાપ્ત કરવાના નામ પર પ્રવૃત્તિ તો બદલી, પણ પ્રવૃત્તિની પાછળ વૃત્તિનું પરિવર્તન નથી. વૃત્તિ એટલે શ્રદ્ધાંત, વૃત્તિ એટલે માન્યતા, વૃત્તિ એટલે શ્રદ્ધાંત, વૃત્તિ એટલે માન્યતા. એ માન્યતા ન બદલી એટલે માટે ખરેખર, અને પ્રવૃત્તિ તો બદલી. દ્રવ્યલિંગ ની મુનિરાજ કેટલી વાર મહિના અગિયાર નવ ગુરુ નું જ્ઞાન કેટલી વાર છે? સમોષણ દેખા મને પ્રશ્ન આવ્યો, કઈ પ્રશ્ન આવ્યો કે સમોષણ માં પ્રશ્ન પૂછે ને, પ્રશ્ન જે પ્રશ્ન પૂછે તો ઓમકાર ધ્વનિ તો નિરક્ષરી છે, અન્ડરસ્ટેન્ડિંગ? ઓમકાર ધ્વનિ તો નિરક્ષરી છે ને. તો જે દેવ હોય, એક પ્રકારના જે દેવો હોય એની પાસે એવી ઓલું હોય, અતિશય હોય. દેવ એટલે ચાર ગતિના દેવ, ચાર પ્રકારના દેવ માંથી દેવ, વૈમાનિક દેવ. તો એ લોકો પાસે એક એવી શું હોય, રીતિ હોય, અતિશયતા હોય કે જે ઓમ ધ્વનિ છૂટે છે અને એક એક જીવના કાનમાં પડતા, બરાબર છે, એક કાનક્લેટ થઈને, એટલે દેવો એને કાનક્લેટ કરીને આપણા ભાષામાં આપણને ભગવાન સમજાવે છે એવું આપણને લાગે, બરાબર છે. તો પ્રશ્ન એ આવ્યો કે આપણે, એટલે એનો મતલબ કે અગર સપોઝ હું સમોષણા વેઠી છું અને મેં એમ એમ પૂછ્યું, હે પ્રભુ, હે પરમાત્મા, અને સાત તત્વનું સ્વરૂપ સમજાવો ને, તો મને શું લાગશે? કે ભગવાન મને સાત તત્વનું સ્વરૂપ સમજાવે છે. તમે પૂછ્યું કે પ્રભુ પંચાસી કાયનું સ્વરૂપ સમજાવો, પ્રમાણના વિષયનું સ્વરૂપ સમજાવો. ઘણા બધા ઉલટા સીધા પણ પ્રશ્ન પૂછી શકે ને, કે આ બહુ પછી અમે ક્યાં જતું, પહેલાના બહુમાં ક્યાં હતા, અને અમારા પરિવારમાં આ ને શું થશે, ને આમ શું થશે, ને હવે સમજાય છે, ખ્યાલ આવે છે, બિઝનેસમાં શું થશે. તો ઘણા બધા, ઘણી વાર તો આપણે ગુરુજી કહે કેવડી આગળ રહી ગયો કોરો, તો ઘણી વાર તો મેં કાલે કીધું, ઘણી વાર તો એવું બન્યું હશે કે આપણે એક એક પ્રશ્ન પૂછવા માટેની પણ આપણને અંદરથી જિજ્ઞાસા અને આપણને અંદરથી ભાવ નહીં છે, ખબર છે. આપણે ખાલી સમોષણ નું અતિશય ચાલા છે, તો અધર્મેન્દ્ર આવ્યા, દેવો આવ્યા, અભિમાનો આવ્યા, આ આવ્યું, તે આવ્યું, બ્રાહ્મણ છત્ર, આ અતિશયતા જોવામાં જ આપણો સમય નીકળી ગયો છે ને. આપણે આમને આમ સમજાય છે, વાણી પતી ગયે છે, સમય પતી ગયો, આમને આમ કેવડી આગળ રહી ગયો. એટલે સમુદ્રમાં જઈને પણ જે આપણે તત્વ પામી શકીએ, માર્ગ પામી શકીએ, સુખી થઈ શકીએ, આપણે એ ચાન્સ પણ અનંત વાર ગુમાવ્યો. લાસ્ટ પ્રશ્ન લઈને પૂરું કરું છું. 24 પ્રશ્ન જો. ધ્રુવ કા મૂલ અધિક હૈ મૂલ્ય, ધ્રુવ અગેન, ધ્રુવ કા મૂલ્ય અધિક હૈ યા પર્યાય મે આનંદ કે અનુભવ કા મૂલ્ય અધિક, બોલો. સમજાય છે? દોહોરૂપ તમને એનું ટેસ્ટ આપું છું. એક આપણે કહીએ ને કે તો ખ્યાલ આવે કે કેવા પ્રશ્ન વાંચ્યો, એક એક પ્રશ્ન રોજ જે બે વાંચો ને તો એટલી મજા આવશે, એટલા ગજબ ના ઉતર આવશે. ધ્રુવ કા મૂલ્ય અધિક હૈ, ખ્યાલ આવે છે? આનંદ કી પર્યાય તો એક સમય કી હૈ, જબકિ ધ્રુવ મે આનંદ કા, બોલે એક સાથે, ધ્રુવ મે આનંદ કા, આનંદ કા કોષ ભરા, એટલે કોષ એટલે આનંદ કા ભંડાર. તમને ખબર છે, પૂરું કરું છું, તમને ખબર છે આપણે જે તર્ક હોય ને અને નેવરો, જે નેવલા હોતા ને ઇન્જિનિયર નું નેવલા કે, તો જે તર્ક અને એ નેવલા ની લડાઈ થાય કેવી રીતે થાય ખબર છે? નેવલો બહુ હોશિયાર હોય, બહુ હોશિયાર છે. એક નાગદમની નામની એક જડીબુટ્ટી હોય, કઈ જડીબુટ્ટી એમને ખબર છે? ઉદાહરણ કોને ખબર છે, કોને નથી ખબર? ચલો પીછે કહું છું, પૂરું કરું. નાગદમની નામની એક જડીબુટ્ટી બરાબર છે. હવે એ લડાઈ પણ ત્યાં જ કરશે કે જડીબુટ્ટી હશે. નેવલા તર્ક કે સાથ વહી લડાઈ કરેગા જહા વો જડીબુટ્ટી હૈ. મને ઉદાહરણ એટલું ગમે, આમાં સિદ્ધાંત શું છે પહેલા ઉદાહરણ તરીકે કહું કે એ સર્પ અને અટેક કરે ને નેવલા ને, તો એ શું કરે ખબર છે? એને સર્પ નું ઝેર કરે. સમજાય કે ઉદાહરણ, એને સર્પ નું ઝેર કરે. હવે ઝેર કરે ને એટલે એ નાગદમની નામની જે જડીબુટ્ટી છે ને એને સૂંઘી આવે ને, તો એવી જડીબુટ્ટી હોય કે એનું ઝેર ઉતરી જાય અને પાછો તંદુરસ્ત થઈ જાય. તું લડાવ પાછો, એને અટેક કરે, પાછો એને અટેક કરે, પાછો એને ઝેર કરે, પાછો. સમજાય કે ખ્યાલ આવે છે? ઉદાહરણ સમજાયું. એવી રીતે બેન સિદ્ધાંત, સુસિદ્ધાંત કે એવી રીતે આ ઉદય મિથ્યાત્વ કસાઈ કરતા બુદ્ધિ, ખ્યાલ આવે છે? સંકલ્પ વિકલ્પ અને આમ કરી દઉં, આનું આમ કરી દઉં, આમ કરી દઉં, પરને લઈને, પર્યાયને લઈને, સંયોગને લઈને, ઉદયને લઈને, પરદ્રવ્ય ચિત્રકાર ભાવને લઈને, જેટલા પણ મિથ્યા વિકલ્પો આવે આપણી સાથે આપણે એક જડીબુટ્ટી રાખવી. કઈ કઈ બોલો, કઈ? વેદ જ્ઞાન ની જડીબુટ્ટી રાખવી અને એ જડીબુટ્ટી નું સેવન કરવું, મિથ્યાત્વ અને કષાય કર્તૃત્વ ભાવ નો ઝેર ઉતર્યા વગર રહેશે નહીં. અગર એ જડીબુટ્ટી નહીં હોય તો ઝેર એવું ચડશે કે કીધું ને, એક સમયમાં 70 કોળા કોળી સાગરો પમરો બંધ થઈ જશે, દર્શન મોનો ખબર નહીં પડે. એવો જીવ સાતત્વ ની વિપરીતતામાંથી આપણે બહાર નીકળીએ, આપણી સમ્યક અનુભૂતિ કરીએ, સમ્યક ધ્યાન કરીએ, સમીચીન ધ્યાન કરીએ, વસ્તુ સ્વરૂપ ને આપણે આપણી સામે વારંવાર મૂકીને એને વાગોળીએ કે ખરેખર તત્વ આમ જ છે, આ પ્રકારે છે, આ જ પ્રકારે સ્વતંત્ર. ગઈકાલે કયો દિવસ હતો? કોણ 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 આઝાદ થયું? સ્વતંત્ર દેશ. અને હવે આપણે આપણી પ્રગતિમાં નિત્યાત્વ અને રાગ દ્વેષ ની જે પરાધીનતા અને જે પરતંત્રતા છે એનાથી મુક્ત થઈને જે સમય આપણી પર્યાયમાં સમ્યક દર્શન ની પ્રાપ્તિ થશે, એ જ પલ આપણી માટે આપણો સ્વતંત્રતાનો દિવસ આપણા નિજગઢમાં, આપણા સ્વદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં. તમે બહુ સરસ મેસેજ મૂક્યો હતો, અસંખ્યાત પ્રદેશમાં આપણા નિજગઢમાં આપણે આવીએ એવી મંગળ ભાવના સાથે. થેન્ક યુ વેરી મચ. 12 વાગી ગયા છે, આપણે 12 વગાડી દીધા બધા મળીને, ખ્યાલ આવે છે? હવે આપણે અસાધ્ય પૂરો કરીએ છીએ. ઓમ નમઃ સિદ્ધેશ જાવાણી કે જ્ઞાન છે સુવાણી મસ્તક નમો કે જીલવાણી ભારતી જો તેરી શરણાવરે સુખ ચેન અને કાલ મેં નિત્ય બોધિની દ્વારા દિશાની જીવાણી માં